દીક્ષા લઈને પ્રભુ 12.5 વર્ષ સુધી જે રીતે મૌન બનીને વિહાર કર્યો એ એમની 12.5 વર્ષની યાત્રા પ્રત્યેક સાધકને મૌનમાં જવા માટેની પ્રેરણા આપે છે. અમારા મુરબ્બી રમણભાઈને હું ઘણી વાર કહું છું કે હવે આ શબ્દોની યાત્રાને બદલે મૌનની યાત્રા આપણે ક્યારે શરૂ કરવી છે. 50 વર્ષથી તો આપણે આ કરીએ છીએ, જરૂરી પણ છે. શબ્દો ભ્રાંતિના નિવારણને માટે જરૂરી છે, પણ ક્રાંતિના સર્જનને માટે મૌનની જરૂરત છે. તો 12.5 વર્ષ સુધી ભગવાન, દરેક તીર્થંકરોનો એક કલ્પ હોય છે કે દીક્ષા લીધા પછી જ્યાં સુધી કૈવલ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શબ્દનો ઉપયોગ ન કરે. અને આપણે થોડુંક પણ જ્ઞાન આવ્યું એટલે ઉલટી કર્યા વગર રહી શકતા નથી, બીજાને બતાવવા માટેની ઉતાવળમાં જઈએ છીએ. પ્રભુના માર્ગથી આ એક વિપરીત માર્ગ છે. અને જે આજે સંઘની અવ્યવસ્થા છે, સંઘમાં આજે જે એક પ્રકારની વિચિત્રતા પ્રવર્તી રહી છે, એનું કારણ અર્ધદગ્ન, અર્ધદગ્ધ, અર્ધ પરિપક્વ એવા જ્ઞાનીઓનો એક ત્રાસ આજે સંપ્રદાયમાં વર્તાઈ રહેલો છે. આપણે આ ભગવાનની સાધનામાંથી લક્ષ્ય લેવાનું છે. ઉપસર્ગો આવ્યા ભગવાનને, એક અદ્ભુત આધ્યાત્મિક કથા ની અહીં ઉત્પત્તિ રહેલી છે. અનંત કાળથી ચેતનમાં કસાયો રહેલા છે. પ્રભુને ઉપસર્ગ તિર્યંચોએ કર્યા, દેવોએ કર્યા, માનવીઓએ કર્યા, પરંતુ પ્રભુ પોતાની પ્રતિમામાં જ માત્ર ઊભા રહીને એ ઉપસર્ગોને સહન કરવા માંડ્યા. ચેતનામાં રહેલા ચારે કસાયો ભગવાનની સાથે ઝઘડી પડ્યા. ચંડકોશિયો કરણવા આવે અને ત્યારે ક્રોધ તમે ન કરો પ્રભુ તો ક્યારે કરશો ક્રોધ? સંગમ ઉપરથી આવે માયા સર્જીને બધા ઉપસર્ગો સર્જવા માટે, અને એ માયારૂપી સંગમની સામે તમે આંખ લાલ નહીં કરો તો ક્યારે કરશો? શૂળ પાણી યક્ષનો ત્રાસ આવ્યો, અને છેલ્લે ગોવાળિયાનો કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ આવ્યો, ત્યારે પણ પ્રભુ પોતાની પ્રતિમામાં રહીને એને સહન કરી રહ્યા છે. શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે આ કાનમાં ખીલા ઠોકાણા અને પછી એ ખીલાઓ બહાર કાઢ્યા ત્યારે પ્રભુએ એક મોટી ચીસ પાડી. આનો આધ્યાત્મિક અર્થ છે. ચારે કસાયો એમ કહે છે પ્રભુને કે ચંડકોશિયા વખતે અમારો ઉપયોગ ન કર્યો, સંગમના ઉપસર વખતે અમારો ઉપયોગ ન કર્યો, પ્રભુ હવે આ ગોવાણિયાએ તમારા ઉપર આટલો ઉપસર્ગ કર્યો, અમે શું કામના છીએ તમારામાં રહેલા છીએ? તો પ્રભુ કહે છે કે જહા સુખમ તમારા, અમે તમારું જો અમને અમારું કામ ન હોય તો પ્રભુ અમે તમારામાંથી વિદાય લઈએ છીએ. તો કે જહા સુખમ તમારે જાવું હોય તો જાઓ. તો જે ચીસ પાડીએ, ચાર કસાયોએ ચીસ પાડેલી છે કે પ્રભુ અમે તમારી પાસેથી મૂકીને જઈએ છીએ. અને ત્યાર પછી પ્રભુ વિહાર કરીને તરત જ આ છેલ્લો ઉપસર્ગ હતો કસાયોનું, જ્યારે ચીસ પાડીને બહાર નીકળી જવાનું બન્યું ત્યારે રુજુવાલિકા નદીને કાંઠે પ્રભુને કૈવલ્યને ઉત્પત્તિ. પ્રતિ આકૃતિ પ્રકૃતિ સંસ્કૃતિ ઉપર નમસ્કૃતિનો વિજય સર્જાણો. પ્રભુનું કૈવલ્ય એ માત્ર વૈયક્તિક સાધના નહોતી, પ્રભુનું કૈવલ્ય એ માત્ર ભગવાન મહાવીરના મોક્ષના માર્ગને ચિત્રવા માટેનું નહોતું. પ્રભુનું કૈવલ્ય આખા એ જગતને એક મોક્ષનો માર્ગ બતાવવા માટેનો સૂર્યોદય હતો. જગત ઉપરનું પ્રભુત્વ નમસ્કૃતિનું રહેલું છે. પાંચે પરમેષ્ઠીઓ ઉપર જો નમસ્કૃતિનો ભાવ આવે તો પ્રકૃતિ અને સંસ્કૃતિ તો એના ચરણ પકડીને પોતાના માથા ઉપર બેસાડવા માટે આવે છે. આવો અદ્ભુત પ્રભુનું કૈવલ્ય કલ્યાણક થયું. અને ત્યાર પછી કૈવલ્ય થયા પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી, અને તીર્થની સ્થાપનામાં પણ જે પ્રવચનો આવે છે અદ્ભુત અદ્ભુત વાત આવે છે. એક જ નાના વ્યાખ્યાનમાં માત્ર એને સ્પર્શીને વધારે ન જઈ શકાય, પરંતુ એક મોટામાં મોટો વિસ્ફોટક બનાવ જે બન્યો તે પ્રભુએ 11 બ્રાહ્મણોને વેદમાંથી ઉત્પન્ન થયેલા વિભ્રમોને દૂર કરીને પોતાના ગણધર બનાવ્યા તે છે. પ્રભુ વેદ વિદ્રોહી નહોતા, વાદ વિદ્રોહી હતા. પ્રભુ વિશ્વદ્રષ્ટા નહોતા, વિશ્વકર્મા હતા. તેમનું ધર્મ ચક્રવર્તિત્વ કર્મ સામ્રાજ્ય ઉપરનું નહીં, ધર્મ સામ્રાજ્ય ઉપરનું હતું. અને પ્રભુએ આ અનેકાંતવાદની જગતને ભેટ આપી. આજની 20મી સદીમાં અને જે ભારત 21મી સદીમાં જવા માટે થન ગણે છે તેને વિજ્ઞાન કરતા પણ અનેક ગણી જરૂરત જો કોઈ હોય તો ત્યાં અનેકાંત દર્શનની છે, કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશનની જે તાકાત છે અનેકાંતવાદમાં. મારા મિત્રને કહેતો હતો કે અહીંયા મુંબઈમાં નરીમાન પોઈન્ટ ઉપર કોઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે, અહીં ઘણા બધા જૈન શ્રેષ્ઠીઓ બેસેલા છે. એવો સમય આવવો જોઈએ કે વર્લ્ડ અનેકાંત સેન્ટર થવું જોઈએ, કે જેથી કરીને જગતના ઝઘડાને મિટાવવા માટે એ સ્થાનમાં આવીને આખી પૃથ્વી ઉપર શાંતિનો પ્રસાર કરી શકે. આ અનેકાંતવાદ એ મારા અને તમારા બાપાએ આપેલી આપણી મોટામાં મોટી શ્રીમંતાઈ છે. એ અનેકાંતવાદને જો સમજ્યા વગર આપણે પર્યુષણ પર્વની આરાધના કરશું તો નક્કી માનજો કે આપણી આરાધનામાં એક મોટી ખામી રહેશે. આવા અનેકાંતવાદનું દર્શન આપણા જીવનમાં પ્રકાશિત બને તેની ખૂબ જરૂરત છે. ધાર્મિક રીતે આપણો સંઘ આજે નિરક્ષર બન્યો છે, ધાર્મિક નિરક્ષરતાથી આપણો સંઘ પીડાઈ રહ્યો છે. ખૂબ ભાવ છે બધાને ધર્મ પ્રત્યે, પરંતુ જો વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયમાં, વ્યવસ્થિત રીતે જ્ઞાનની પ્રાપ્તિમાં આ સંઘ નહીં જાય તો જૈન સંઘે જે વિશ્વને અનેકાંતવાદનું, સામાયિક ધર્મનું જે જ્ઞાન આપવાનું છે તેમાંથી, દેવામાંથી આપણે રોકાઈ રહેશું અને આપણા માટે એક જીવનની દુર્ઘટના કહેવાશે. આવી તીર્થની સ્થાપના કરી પ્રભુએ, અનેકાંતવાદની ભેટ આપી અને તેની સાથે બીજી વાત કરી, પ્રભુએ વ્યવહાર ધર્મની સ્થાપના કરી. ઘણીવાર પ્રબુદ્ધ લોકો, બુદ્ધિશાળી લોકો એમ કહે કે અમે તો ભાવથી આરાધના કરીએ છીએ અને ભાવ અમારા અકબંધ છે, એમાં શું વાંધો છે. બહુ સ્પષ્ટ રીતે પ્રભુએ કહેલું છે કે મારા તીર્થમાં જો તમારે સભ્યપદ જોતું હશે તો દેવની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ, ધર્મની સાક્ષીએ, સંઘની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ આરાધના કરવી પડશે. એ તમારો અને મારો જે ભાવ છે એ દુર્ભાવ બની ન જાય અથવા ભાવ ઘટી ન જાય તેની ખાતરી શું. અને એટલા માટે પ્રભુએ આ વ્યવહાર ધર્મની તીર્થ સ્થાપીને સ્થાપના કરી છે. મોક્ષ માર્ગમાં જવું હશે તો પ્રભુએ બતાવેલા વ્યવહાર માર્ગમાં જવું પડશે. વ્યવહાર માર્ગમાં અટકાય નહીં તે અવશ્ય જરૂરી છે. તીર્થની સાથે તત્વની પ્રાપ્તિ હોવી જ જોઈએ, વ્યવહારની સાથે નિશ્ચયની પ્રાપ્તિ હોવી જ જોઈએ. પ્રવૃત્તિ અહિંસા સંયમ અને તપની, અને પરિણતિ દર્શન જ્ઞાન અને ચારિત્રની. વ્યવહાર અને નિશ્ચય એ ઉભયને સાધે તે પ્રભુના સંઘનો સાચો સભ્ય બની શકે. આ બીજી પ્રભુની દેન હતી. વ્યવહાર ધર્મથી આપણે દૂર રહીને જો એમ માનીએ કે આપણે મોક્ષ ધર્મની આરાધના કરીએ છીએ તો એ માત્ર આત્મવંચના છે. કલ્પસૂત્રમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે આવશ્યકો સામાચારી પાડીને આરાધના કરે છે તે જ મારા સંઘના સભ્ય છે. ખૂબ સુંદર વાત છે. આપણે પણ આ વ્યવહાર ધર્મ પ્રત્યે યથાશક્તિ આપણું ચૈતન્ય જોડીએ અને જે બાળ જીવો વ્યવહાર ધર્મ પાડે છે સમજ્યા વગર, જાણ્યા વગર, એને તો કોટી કોટી વંદન હો કે સમજ્યા વગર પ્રભુના નામ, પ્રભુની આજ્ઞા પાલનને માટે બાળ જીવો તરીકે જે આરાધના કરી રહ્યા છે આ પ્રબુદ્ધ લોકો. જ્યારે એમાં હું પણ આવી જાઉં છું, આપણે જ્યારે આ પ્રભુના વ્યવહાર ધર્મને સાચા મન વચન કાયથી આરાધના કરશું ત્યારે મહાવીર એક હૃદયમાં નહીં અનેકના હૃદયોમાં જન્મ પામશે અને આ જગતને આજે જે એક મોટી મૈત્રી ભાવની અભાવની જે ખેંચ છે તે દૂર કરવા માટે થશે. એવરી જૈન કેન બી અ પીસ મિસાઇલ, એક શાંતિનું ક્ષેપાસ્ત્ર બની શકે. કલ્પસૂત્રની જો આરાધના આપણા જીવનમાં જો આવી શકે તો આ ત્રીજી વાત, વ્યવહાર ધર્મની આરાધના. અને પ્રભુએ શું કહ્યું, સામાયિક ધર્મ આપ્યો સમતાને પ્રાપ્ત કરવા માટે. આખી એ સાધનામાં એક જ શબ્દમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટેની વધુમાં વધુ આવશ્યકતા કઈ છે તો જો એક જ શબ્દમાં કહેવું હોય તો તે પ્રભુની નિરાગ્રહ વૃત્તિ હતી. કોઈ જ પ્રકારનો આગ્રહ નહીં, સત્યાગ્રહ પણ નહીં. મોક્ષની પ્રાપ્તિ માટે પ્રભુએ સમાજની સામે કોઈ મોરચો નહોતો માંડ્યો, માત્ર પોતાની ચેતનામાં ગયા અને નિરાગ્રહ રીતે પ્રકૃતિને જોયા કર્યું. દ્રષ્ટા જ્ઞાતા બન્યા, પ્રકૃતિ પણ જાણે કે શરમાઈને, લજ્જાળું બનીને, થાકીને, જૂજીને એમના ચરણમાં પડી. તો આપણે પણ સાધના કરવી હશે તો આ નિરાગ્રહ વૃત્તિ આપણા જીવનમાં આવશે તો જ પ્રભુનું સાચું સામાયિક આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકશું. સમૃદ્ધ એવા જૈન સમાજમાં લોક સુધારણાના સ્તૂપો કરવા માટેની ઘણી હોડ ચાલી રહી છે. આપણે બધા જ હૃદયમાં દયા હોવાને કારણે બહારની ઘણી બધી સંસ્થાઓ અને વ્યવસ્થાઓની રચનામાં રોકાઈ રહ્યા છીએ. કલ્પસૂત્ર એમ કહે છે કે અવસ્થાની સુધારણા પહેલા વ્યવસ્થા દ્વારા કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની વાત જો કોઈ જૈન સ્વામીભાઈ કરશે તો તે અસ્થાને હશે. લોક સુધારણાના સ્તૂપોને બદલે આત્મ સુધારણાના સ્તૂપોની જરૂરત છે. આપણા આત્માની સુધારણામાં આખું જગત રક્ષાઈ રહ્યું છે. કલ્પસૂત્ર એકમાત્ર કહે છે કે જ્યાં સુધી તું વિષય અને કસાયથી સંપૂર્ણ રીતે મુક્ત ન બન ત્યાં સુધી આ પૃથ્વી ઉપર તારો દાન દેવાનો કોઈ અધિકાર નથી. જે નિર્માલ્ય ચીજ છે, જે આપણી છે નહીં, એ બીજાને આપીને આપણે માત્ર સંતોષ માનીએ છીએ કે મેં આ કઈ આપ્યું, મારી કઈ વસ્તુ મેં આપી છે જગતને. પૃથ્વી કાયના મરેલા કરેવલો રૂપી સંપત્તિ એનું દાન કરીએ એ તો પારકાની ચીજ પારકાને આપેલી છે. મારી ચેતનામાંથી મેં એક ટુકડો જો જગતના જીવોને પ્રેમથી આપેલો હશે તો એ ઉગીને એક મોટો ઉદ્યાન બનશે. અને એટલા માટે જ પ્રત્યેક જૈનનું એ કર્તવ્ય રહે છે કે શેષ કાળમાં આવતા પર્વ પહેલાં આ આરાધનાની પ્રતિષ્ઠા આપણા જીવનમાં થવી જોઈએ. વણિક સભ્યતાથી હવે આ ધર્મ ટકશે નહીં. ભગવાન જો ક્ષત્રિય હતા તો ક્ષત્રિયની હેસિયતથી આપણે પણ વિજયની યાત્રામાં આગળ જવું પડશે. વણિક સભ્યતા માત્ર પર્યુષણના પર્વ આપણે ઉજવીએ, મળીએ, કરીએ, આનંદ કરીએ અને પાછા વરી પાછા એને એ ફેરીને એને એ ખેપ શરૂ કરી દઈએ તો એનેથી આ ધર્મની રક્ષા થવાની નથી. પ્રત્યેક વ્યક્તિની એ પરમ પવિત્ર ફરજ બની રહે છે કે આ પડતા કાળમાં સાચું જૈનત્વ પ્રગટે, અને જૈનત્વ પ્રગટાવવા માટે આ કલ્પસૂત્રની વાંચના આપણે કરીએ છીએ. મારા પોતાના જ ભાવિ પર્યાયની આત્મકથા છે. ભૂતકાળના પર્યાયોને યાદ કરીને જો આપણે જીવન જીવીએ છીએ તો મારો ભાવિ પર્યાય તો એક વખત સિદ્ધશિલામાં જવાનો છે, શૈલેષીકરણ કરીને સિદ્ધશિલામાં જવા માટેનો છે. તો મારા ભાવિ પર્યાયની આત્મકથા એ કલ્પસૂત્ર છે. નમ્ર બનીને કલ્પસૂત્રમાં રહેલા રહસ્યોને આપણા જીવનમાં જો આપણે પ્રાપ્ત કરશું તો જીવનના શેષ કાળમાં એક અદ્ભુત સામંજસ્ય સમાજને ધારણ કરતું તેજ આપણે પ્રગટ કરી શકશું. સત્તામાં રહેલા પ્રત્યેક મહાવીરને હાથ જોડીને વિનંતી છે કે સામર્થ્યને પ્રગટાવવાના પરમાં સામૂહિક રીતે આપણે જોડાઈએ. એક વ્યક્તિની શક્તિ જ્યાં કામ ન આવે ત્યાં 50-100-200 વ્યક્તિની શક્તિઓની ભેગી થાય અને એવું આપણે એક સુંદર પર્યુષણ પર્વમાં સંકલ્પ કરીને મુક્ત થઈએ કે આવતા વર્ષોમાં આ જૈન શાસનની વિજય પતાકા પૃથ્વીને પાટલે અમારે ફેરવી છે. આ બ્રહ્માંડને જુદાઈ ખપતી નથી. મહાવીરે પણ એ કહ્યું, પરસ્પરોપગ્રહ જીવાનામ, જગતના જીવ માત્રની સાથે જ્યાં સુધી મારું ઐક્ય નહીં થાય ત્યાં સુધી મારી મોક્ષની યાત્રા ત્યાં થંભીને રોકાઈ જશે. પરફેક્શન ઇઝ ધ ઇનબિલ્ટ પ્રોગ્રામ ઓફ નેચર. હવે તો વિજ્ઞાનીઓ ભગવાનની વાત કરે છે, એમ કહે છે કે આખી એ પૃથ્વીમાં ધ સિસ્ટમ્સ વ્યૂ ઓફ લાઈફ અનેકાંતવાદ આજે વૈજ્ઞાનિકોએ વ્યવસ્થિત રીતે પોતાના જીવનમાં સ્વીકારેલો છે અને કહે છે કે અહીં બેઠેલી કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી સ્વતંત્ર નથી. આપણા અહમ અને મમના પસારાને સમાવીને આપણી આ કલ્પસૂત્રની આરાધના આપણા જીવનમાં એક અદ્ભુત ચેતનાને પ્રગટાવવા માટે કરીએ. પર સમયથી પરિવર્તિત બનીએ અને સ્વસમયમાં પ્રતિષ્ઠિત બનીએ તે ભાવથી આ પર્યુષણ પર્વની આરાધના કરીએ. પ્રભુ શ્વેતાંબર હતા કે દિગંબર હતા એની ચર્ચા કરવાને બદલે આ સંગે સ્વીકારે કે પ્રભુ ચિદંબર હતા, વિશ્વંબર હતા, પ્રભુ વિશ્વવ્યાપી હતા, પ્રભુ વિશ્વકર્તા હતા. વખત ગયો છે હવે આ સંપ્રદાયોને ટકાવવાનો. સંપ્રદાયો બાળ જીવોને આરાધના કરવા માટે અલબત્ત ઉપયોગી છે. બાળ જીવો પોતાના સંપ્રદાયની બહાર જાય તો બુદ્ધિનો ભ્રમ થાય અને ત્યાં તકલીફ પણ થાય, પણ ભગવાનને સંપ્રદાયમાં પૂરવાની આપણે જરૂરત નથી. આપણે તો સંપ્રદાયમાં રહ્યા પણ ભગવાનને પણ, મારા સંપ્રદાયની બહાર ભગવાન છે જ નહીં, મારા સંપ્રદાયની બહાર મોક્ષ છે જ નહીં, એ જે વાત લઈને બેઠા છીએ તેને પ્રબુદ્ધજનોએ વિસર્જન કરવાની જરૂરત છે. આ જ્યારે વિસર્જન થશે ત્યારે પૃથ્વીને પાટલે આ મહાવીરનું એક શાસન દિવ્યનું અવતરણ થશે. અંતરિક્ષમાંથી પ્રભુ પૃથ્વી લોક ઉપર આવ્યા, કારણ કે માનવી ભગવાન બનીને અંતરિક્ષમાં જઈ શકે. માનવીનું કફન પહેરીને પ્રભુ પૃથ્વી ઉપર આવ્યા કે માનવી ભગવાનનું કફન પહેરીને ઉપર જઈ શકે. આ ચેતનાને પ્રગટ કરવા માટે આપની પાસે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રભુ મહાવીરના શાસનના પામેલા આપણે શ્રીમંત નડીરાઓ આપણી શ્રીમંતાઈને સમજીને આપણા જીવનમાં પ્રભુનો સાચો સંદેશ ફેલાવીએ. જરૂર છે આ ભગવાનના શાસનમાં એવા સારસ્વત સૂર્યપુત્રોની કે જેઓ જ્ઞાનની સાધના દ્વારા આ જગતને આંગણે પ્રભુનું જે અદ્ભુત અદ્ભુત દાન છે મોક્ષ માર્ગની પ્રાપ્તિનું. પ્રભુ સંસાર ત્યાગી હતા પણ લોક ત્યાગી નહોતા. સંસારનો ત્યાગ કરેલો હતો, લોકમાં તો પ્રભુ 14 રાજલોકમાં પોતાની ચેતનાથી ફેલાયેલા છે. નમો અરિહંતાણમ કેતાની સાથે અરિહંતની ચેતના અરહંત્યની ચેતના આખા એ જીવ લોકમાં પ્રાપ્ત છે. પાંચ મંગલને આપે છે, શિવત્વ આપે છે, શાંતિ આપે છે, તુષ્ટિ આપે છે, પુષ્ટિ આપે છે અને છેવટે સ્વસ્તિ પણ આપે છે. એવી ચેતનાના આપણે સૌ સહભાગી બનીએ અને યોગી પુરુષ જેવા તીર્થંકરના ચરણમાં આપણા જીવનના શેષ વર્ષો નમ્રભાવે વિસર્જન કરીએ અને પ્રભુને કહીએ પેલી પ્રાર્થનામાં કે પ્રભુ મને નિર્દોષ બનાવ, મને તારા જેવો બનાવ, તારા પ્રેમનું સાધન બનાવ. આ પ્રાર્થના જ્યારે પણ આપણે ખુલ્લા દિલથી પ્રભુને કહીશું ત્યારે પ્રભુ કહેશે કે તારા હૃદયમાં, તારા હૃદયરૂપી સિંહાસનમાં હું સદૈવ બિરાજમાન રહીશ. આપ સૌનો અંતકરણથી આભાર માનું છું. ખાસ કરીને જૈન યુવક સંઘ જે મને પર્યુષણ પર્વના પહેલા દિવસે બોલાવીને જે ખરેખર પાવન એક આપ સૌની ચેતનાને મળવા માટેનું આપ સૌ સાથે જે ભાવાદ્વૈત કરવાની મને તક આપે છે તેનો આભારી છું. ફક્ત બે દિવસને માટે જ હું બહાર નીકળું છું. ગુરુ ભગવંતની આજ્ઞાથી મને અનુકૂળતા કરી આપે છે. બાકીના દિવસો ત્યાં ઔષધ વગેરેમાં રહીને કરવાના હોય છે. આપ સૌનો અંતકરણથી આભાર માનું છું. આપની સાથે આ જે ભાવાદ્વૈત છે એ સંઘ છેલ્લે મોક્ષમાં જાય ચિમનભાઈ ત્યાં સુધી મને સાથે રાખો એ શરતે રાખું છું. ઓમ શાંતિ શાંતિ.
સસ્કામભાઈએ છેલ્લે કહ્યું કે સંઘના સભ્યો જ્યારે મોક્ષે જાય ત્યારે એમને આપની સાથે રાખવા, પણ સંઘ વતી આપને એમને કહીએ કે સૌથી આગળ તો તમે જ હશો એટલે તમે જરા પાછળ નજર કરીને અમને ભૂલતા નહીં. સસ્કામભાઈ રાજકોટથી આવે છે. પર્યુષણ પર્વની આરાધના ત્યાં રાજકોટમાં કરતા હોય છે. એક દિવસ પૂરતી ગુરુ ભગવંતની આજ્ઞા લઈને છૂટ લઈને મુંબઈ આપને માટે ખાસ આવે છે અને એટલા માટે દર વર્ષે પહેલો જ દિવસ આપણે એમને માટે રાખીએ છીએ. સરસ પ્રેરક ઉદ્બોધન એમણે આપણને કર્યું, કલ્પસૂત્રનો મહિમા આપણને સમજાવ્યો. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવાનો બહુ મોટો મહિમા છે અને ઓછામાં ઓછું જિંદગીમાં 21 વખત તો કલ્પસૂત્રનું શ્રવણ થવું જોઈએ એમ પણ શાસ્ત્રકારોએ કહ્યું છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીનું જીવન આવે છે અને પછી એમ ક્રમે ક્રમે 23માં તીર્થંકર, 22માં, 21માં એમ કરતાં કરતાં પ્રથમ તીર્થંકર સુધીના જીવન ચરિત્રો આપ્યા છે, સાધુઓની સમાચારી આપી છે અને પરંપરા આપી છે. એમાંથી ભગવાન મહાવીરના જીવનનું નિરૂપણ કલ્પસૂત્રમાં જે રીતે થયું છે તેમાં પ્રત્યેક શબ્દમાં ખુદ મહાવીર સ્વામીના જીવનમાં અને કલ્પસૂત્રમાં થયેલા એના નિરૂપણમાં કેટલો બધો અર્થ રહેલો છે, કેટકેટલા સંકેતો રહેલા છે, કેટલું રહસ્ય રહેલું છે એમાંથી નમૂનારૂપ થોડીક વાતો આપણને એમને સમજાવી. ભગવાન મહાવીર સ્વામી ના પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલા, એમના ભાઈનું નામ નંદીવર્ધન, બહેનનું નામ સુદર્શના, કાકાનું નામ સુપાર્શ્વ, પત્નીનું નામ યશોદા, આ દરેકના અર્થ છે. એમણે સરસ કહ્યું કે આ બધો તો સદ્ગુણોનો પરિવાર હતો. ભગવાન મહાવીરનો કૌટુંબિક પરિવાર તે એમના સદ્ગુણોનો પરિવાર હતો અને આવો ઉત્તમ સદ્ગુણોનો પરિવાર જેને મળ્યો હોય એવી વ્યક્તિ આવી અદ્વિતીય સાધના કેમ ન કરી શકે. સાધનાના જે વર્ષો છે એનો મહિમા પણ એમણે સરસ અર્થસ્ફોટ કરીને બતાવ્યો. જ્ઞાત ખંડ રુજુવાલિકા નદી કેવળ જ્ઞાન થાય છે. પેલો વર્ષદાન આપે છે ત્યારે પેલો સોમિલ બ્રાહ્મણ એ ભગવાનની પાછળ પાછળ જાય છે અને વસ્ત્ર મેળવે છે અને છેલ્લે પણ એમને કહ્યું કે ભગવાન શ્વેતાંબર કે દિગંબર એમ નહીં પણ ભગવાનને આપણે વિશ્વંબર કહીએ, સમગ્ર વિશ્વ જેનું અંબર છે એવા, અથવા તો સમગ્ર વિશ્વના તમામ જીવો સાથે જેની ચેતના એકરૂપ છે એવા આપના દરેકના હૃદયમાં ભગવાન મહાવીર સત્તાએ બેઠેલા છે એવા એ ભગવાન મહાવીર છે. સાધનાના કાળ દરમિયાન એમણે સરસ કહ્યું કે ભગવાનની સાધના કેવી હોય. 12.5 વર્ષની તપશ્ચર્યા દરમિયાન ભગવાને પોતે ક્યાંય એક શબ્દનો ઉપદેશ આપ્યો નથી. મૌનનો મહિમા એ તીર્થંકરો જેટલો સમજે છે એટલો બીજો કોઈ સમજતા નથી હોતા. કેવળ જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તીર્થંકર પરમાત્માઓ ઉપદેશ ક્યારેય આપતા નથી. તો બીજી બાજુ સાધુ ભગવંતો આ રીતે ઉપદેશ આપે છે. ક્યારેક એની અંદર કચાશ હોય છે, ક્ષતિ હોય છે, આવું પણ આપણે જોઈએ છીએ. શું એ ઉપદેશ ન આપવો જોઈએ? ના, ખુદ તીર્થંકર ભગવાન જ એમ કહે છે કે દેશના બે પ્રકારની હોય છે, એક તીર્થંકર દેશના અને એક ગણધર દેશના. તીર્થંકરો બધા જ તીર્થંકરો કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ઉપદેશ આપે નહીં, કારણ કે તીર્થંકરની દેશનામાં જરા સરખી પણ ક્ષતિ કોઈ પણ નયથી કોઈ પણ અપેક્ષાથી નીકળવી ન જોઈએ, નીકળી શકે નહીં. સર્વ નયે એ સંપૂર્ણ હોય અને ગણધર દેશના આપવી જ જોઈએ. ખુદ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નહોતું થયું તો પણ કહ્યું હતું કે દેવ શર્માને પ્રતિબોધ પમાડવા માટે તમે જાઓ. દેવ શર્માને ઉપદેશ આપે છે તે વખતે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું નથી. અને ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી છે કે તમે જાઓ, આ રીતે દેશના આપો. આનંદ શ્રાવકનો પ્રસંગ છે ત્યારે પણ ભગવાન એમને મિચ્છામી દુક્કડમ કહેવા માટે કહે છે. તો ગણધરો જો દેશના ન આપે એ પણ એમ નક્કી કરે કે અમને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અમે પણ ઉપદેશ ન આપીએ, અને એમની પાઠ પરંપરાએ આવતા સાધુઓ પણ એમ કહે કે અમને જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન થાય નહીં, કેવળ જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી અમે કોઈ દિવસ ઉપદેશ આપીએ નહીં, તો મોક્ષ માર્ગ વિચ્છિન્ન થઈ જાય. મોક્ષ માર્ગ વિચ્છિન્ન ન થાય, જીવો અધોગતિમાં ન પડી જાય, એટલા માટે ગણધર દેશનાનો પણ એટલો જ મહિમા છે. એમાં ક્ષતિ હોય પરંતુ સરવાળે એકંદરે લાભ છે. પણ આપણે જે સંભાળવાનો છે તે કે જ્યાં ભમાડનારી ઉપદેશ આપનારી એવી વાણી હોય એવી વાણીથી સાવધ રહેવાનું છે. સાધુ ભગવંતોએ પણ અપ્રમત્ત ભાવે અને અભ્યાસ કર્યા વિના ઉપદેશ ન આપવો જોઈએ. અપ્રમત્ત ભાવે ઉપદેશ આપવો જોઈએ. ઉપદેશ અભ્યાસ ન કર્યો હોય, આચરણમાં ન ઉતર્યું હોય, પોતાના અનુભવથી એ સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી એ ઉપદેશ ન આપે. આમ પણ આપે તો પણ ભલે આપે, દુનિયાનો એક ક્રમ છે કે જ્યાં સુધી પોતાના જીવનમાં જે સત્ય ઉતર્યું નથી હોતું એનો ઉપદેશ માણસ આપવા જાય તો પણ એ ઉપદેશનો પડઘો બહુ મોટો પડતો નથી હોતો. માણસ ગુપ્તપણે પણ દુરાચારી હોય અને સદાચારનો ઉપદેશ સરસ મધુર વાણીમાં વાઘ મોહિની દ્વારા આપતો હોય તો પણ એના ઉપદેશની અસર લાંબો કાળ ટકતી નથી હોતી. સરળ ભાષામાં સાવ સીધી સાદી વાત કરીને પરંતુ ચારિત્રપૂર્ણ હોય એવા મહાત્માઓ જ્યારે નાની સરખી સાદી વાત કરે છે તો પણ એનો પ્રભાવ ઘણો મોટો પડે છે. ગાંધીજીની ભાષામાં તે બહુ મોટી ચમત્કૃતિ એમ નહોતી, અલંકારો નહોતા, કંઈ વાત છટા નહોતી. ગાંધીજીનું વક્તવ્ય પણ તે વક્તૃત્વ કલાથી બહુ શોભતું નહોતું, છતાં પોતાના જીવનમાં જે ન આચર્યું હોય તેનો ઉપદેશ ન આપવો એ એમનો નિયમ હતો. અને માટે ગાંધીજી જે કંઈ કહેતા તેની અસર જીવન પર ઘણી મોટી થતી. સુશકાંતભાઈએ કલ્પસૂત્રનો મહિમા સરસ આ રીતે આપણને સમજાવ્યો અને આત્મા ચેતનાને જાગૃત કરવા માટેનું આ એક પ્રબળ સાધન છે. એવા સાધનનો જેટલો વિશેષ ઉપયોગ આપણે કરીએ એટલો લાભ આપણને પોતાને થવાનો છે. આવું સરસ માનનીય પ્રેરક ઉદ્બોધન કર્યું એ માટે શશકાંતભાઈનો આપણે ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ.
શાસન છે આ મહાવીરનું શાસન છે.